એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના એક ખૂબ જ મહત્વના અમેરિકન લેખક, નોબેલ વિજેતા સોલ બેલોની અત્યંત પ્રભાવશાળી નવલકથા હર્ઝોગ વિશે વાત કરવાના છીએ. આ 1964માં પ્રગટ થઈ અને ખરેખર ખૂબ ચર્ચા જગાવી હતી.
હા, ચોક્કસ. અને સોલ બેલો, એમનો ઉછેર શિકાગોમાં થયો હતો રશિયન યહૂદી ઇમિગ્રન્ટ પરિવારમાં. એમણે અમેરિકન સાહિત્યમાં જે યહૂદી અમેરિકન અનુભવનું ચિત્રણ કર્યું છે એ બહુ ઊંડાણપૂર્વકનું છે. એમની બીજી કૃતિઓ પણ છે, જેમ કે ઓગી માર્ચ કે હમ્બોલ્ટ્સ ગિફ્ટ. પણ હર્ઝોગ, એમાં તો એમની કળા જાણે ચરમસીમા પર છે.
એમની શૈલી પણ એમ કે બહુ અનોખી છે ને. એકદમ શહેરી વાતાવરણ, પછી ઊંડું ફિલોસોફિકલ ચિંતન અને સાથે પેલી ધારદાર રમૂજ.
બરાબર. અને એ કેવી રીતે ઉચ્ચ બૌદ્ધિક ભાષા અને એકદમ રોજબરોજની, ક્યારેક તો સાવ શેરીની ભાષા ભેળવી દે છે, એ કમાલ છે. એમના પાત્રો પણ એવા જ, મોટા ભાગે પ્રોફેસર, લેખક, બૌદ્ધિકો હોય, પણ અંદરથી
સામાન્ય માણસની જેમ જ જીવનના મોટા સવાલો સામે ઝઝૂમતા હોય.
હા, બરાબર. અને આ હર્ઝોગ જ્યારે આવી 1964માં, એ સમય પણ જુઓ, અમેરિકામાં કેટલા બધા સામાજિક સાંસ્કૃતિક ફેરફારો ચાલી રહ્યા હતા. બૌદ્ધિક ઉથલી પાથલ હતી, શીત યુદ્ધનો માહોલ હતો.
હા, પેલી અસ્તિત્વની ચિંતાઓ.
બરાબર. એટલે હર્ઝોગ ખાલી એક જણની વાત નથી રહેતી, એ સમયના આખા વાતાવરણનું પ્રતિબિંબ બની જાય છે. એટલે જ એને નેશનલ બુક એવોર્ડ મળ્યો અને પોસ્ટ મોડર્ન સાહિત્યમાં એનું નામ થયું.
પણ એવું તે શું છે આ નવલકથામાં? મતલબ એ કઈ રીતે જુદી પડે છે? કોઈ સીધી વાર્તા છે કે પછી?
ના, સીધી વાર્તા તો નથી જ. એના કરતા તો એ આપણને મુખ્ય પાત્ર મોઝેસ હર્ઝોગ, એના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે, એની જે અસ્તવ્યસ્ત ચેતના છે, એમાં સીધા ઉતારી દે છે. એક આધુનિક બૌદ્ધિક કેવી રીતે ભાંગી પડે છે અને પછી?
અને પછી પોતાની જાતને ફરી શોધવાનો પ્રયત્ન કરે છે.
હા, બરાબર. એક નવું સંતુલન શોધવાનો પ્રયાસ. અને આ બધું જ ગંભીરતા સાથે, પણ પેલી રમૂજ તો ખરી જ,
અદ્ભુત રમૂજ.
તો ચાલો આ રસપ્રદ પાત્ર અને એની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આપણો હેતુ એ જ છે કે આ નવલકથાની વાર્તા, પાત્રોના મનોભાવ, એમના સંઘર્ષો અને એના મુખ્ય વિચારોને જરા વધુ સારી રીતે સમજીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે મોઝેસ ઇસી હર્ઝોગથી. 47 વર્ષના છે, બૌદ્ધિક છે, પ્રોફેસર છે ઇતિહાસ અને સાહિત્યના, પણ અત્યારે એકદમ સંકટમાં છે, બહુ મોટા. એ મેસેચ્યુસેટ્સના બર્કશાયર્સમાં એક જૂનું ખંડેર જેવું ઘર છે એનું, ત્યાં એકલા રહે છે. અને એ ઘર
જાણે એની પોતાની અંદરની હાલત જેવું જ એમ ને.
બિલકુલ. એની આંતરિક અરાજકતાનું જાણે પ્રતીક.
એટલે આ ખાલી વ્યક્તિગત દુઃખ નથી, પણ આખા અસ્તિત્વ પર જ સવાલ ઉઠ્યો છે. આ સંકટનું કારણ શું? આટલો ભણેલો ગણેલો માણસ આટલો બધો કેમ ભાંગી પડ્યો? મુખ્ય કારણ છે એની બીજી પત્ની મેડેલિન. એણે દગો કર્યો અને પછી છૂટાછેડા થયા. અને સૌથી મોટો આઘાત તો એ છે કે મેડેલિનનો અફેર હર્ઝોગના જ કહેવાતા બેસ્ટ ફ્રેન્ડ વેલેન્ટાઇન ગેર્સબેક સાથે હતો.
ઓહ, એટલે બેવડો ફટકો પત્ની અને મિત્ર તરફથી.
હા, એનાથી હર્ઝોગ સાવ હચમચી જાય છે. એની એકેડેમિક કરિયર પણ લગભગ અટકી ગઈ છે. અને જીવન, પ્રેમ, દોસ્તી, આ બધી વસ્તુઓ વિશે એ જે માનતો હતો એ બધું જાણે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.
આવી હાલતમાં એ કરે છે શું આખો દિવસ?
અહીં જ બેલોની ખૂબી છે. હર્ઝોગ મુખ્યત્વે પત્રો લખે છે.
પત્રો કોને?
પણ આ એમ કે સામાન્ય પત્રો નથી, એ મનમાં ને મનમાં લખ્યા કરે, ક્યારેક કાગળ પર પણ ઉતારે, પણ મોકલે નહીં ક્યારે. અને લખે કોને? એની જૂની પત્નીઓને, મિત્રોને, સાથે કામ કરનારાઓને, રાજકારણીઓને, અરે જે લોકો ગુજરી ગયા છે એવા મોટા વિચારકોને પણ. સ્પિનોઝા, નીત્શે, હેગલ, અને ક્યારેક તો સીધા ભગવાનને.
શું વાત છે, ખરેખર અસામાન્ય કહેવાય. આ પત્રો પાછળનો હેતુ શું? ખાલી મન હળવું કરવા માટે કે પછી લેખક કંઈક બીજું કહેવા માંગે છે?
મને લાગે છે બંને છે. એક તો એના મનમાં જે પીલા છે, ગુસ્સો છે, કન્ફ્યુઝન છે, એ બધું બહાર કાઢવાનો, પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન છે, માનસિક સંતુલન ટકાવી રાખવા માટે. એ આ પત્રોમાં પોતાના જીવન વિશે, સમાજ વિશે, બૌદ્ધિકવાદ વિશે, પ્રેમ વિશે બધી દલીલો કરે છે.
અને પેલી વાત કે આ પત્રો મોકલાતા નથી. એ આજના જમાનામાં જે કમ્યુનિકેશન ગેપ છે,
હા, એનું પણ પ્રતીક છે. આધુનિક માણસની એકલતા, સંવાદનો અભાવ, એ બધું આ ન મોકલાયેલા પત્રોમાં દેખાય છે.
એટલે નવલકથાનો મુખ્ય સવાલ એ થયો કે એક વિચારશીલ માણસ વિશ્વાસઘાત, નિષ્ફળતા અને આધુનિક જીવનની જે દેખીતી અર્થહીનતા છે એનો સામનો કેવી રીતે કરે? શું એ કડવાશમાં ડૂબી જાય કે પછી કોઈ નવી સમજણ સુધી પહોંચે? પેલી ઓથેન્ટિક સેલ્ફની શોધ જેને કહીએ.
બરાબર. અને આ સફરમાં એના પાત્રો બહુ મહત્વના છે. ચાલો એમને જોઈએ. પહેલા તો ખુદ હર્ઝોગ.
હા, હર્ઝોગ પોતે જ કેટલું જટિલ છે. એક બાજુ આટલી બધી બુદ્ધિ, ઇતિહાસ અને વિચારોનું પૃથક્કરણ કરી શકે, પણ બીજી બાજુ આ જ બુદ્ધિએ એને એની ભાવનાત્મક ગૂંચ ઉકેલવામાં મદદ નથી કરતી, ખાસ કરીને પેલો પ્રેમ અને દગાનો અનુભવ સમજવામાં.
હા, એ જાણે પોતાના જ વિચારો અને લાગણીઓમાં ફસાયેલો છે.
એની વૃત્તિ જેવી છે ને, એક વિદ્વાન તરીકે બધું સમજવું, વર્ગીકરણ કરવું, કોઈ ખાનામાં બેસાડવું.
બરાબર. એ એકેડેમિક દુનિયામાં ચાલે, પણ જીવનના વાસ્તવિક ગૂંચવાયેલા અનુભવો સામે આવે ત્યારે આ બૌદ્ધિક ઓજારો જાણે કામ નથી આવતા.
એનો વિકાસ પણ સીધો નથી.
કેવી રીતે?
શરૂઆતમાં તો એ સાવ ભાંગી પડવાની અણી પર છે. પેલું પત્રો લખવાનું વળગણ, અસ્થિર વર્તન, પણ ધીમે ધીમે નવલકથાના અંત સુધીમાં એક પ્રકારની શાંત સ્વીકૃતિ સુધી પહોંચે છે. એવું નથી કે બધા જવાબ મળી ગયા,
પણ અનિશ્ચિતતા સાથે જીવતા શીખે છે.
હા, તર્ક અને લાગણીનો સંઘર્ષ તો કદાચ રહેશે જ, પણ હવે એ એનાથી તૂટી નથી પડતો. આ એક નાનો પણ બહુ મોટો ફેરફાર છે.
અને જે આ બધાનું કારણ છે, મેડેલિન. એ કેવી છે? મેડેલિન પોન્ટ્રેટર હર્ઝોગ. ઓહ, એ તો યાદ રહી જાય એવું પાત્ર છે. ખતરનાક પણ. સુંદર, બુદ્ધિશાળી, પણ સાથે એટલી જ મહત્વાકાંક્ષી, નાટકીય, સ્વાર્થી અને ક્રૂર પણ કહી શકાય. એ કેથોલિક ધર્મ અપનાવે છે, પણ એમાં શ્રદ્ધા ઓછીને દેખાડો અને હર્ઝોગને નીચો પાડવાની વૃત્તિ વધુ લાગે. જાણે નાર્સિસિઝમનું પરફેક્ટ ઉદાહરણ. એની વાતોમાં, વર્તનમાં એક જાતનો ધંભ છે, અને બીજાની પીડામાં, ખાસ તો હર્ઝોગના દુઃખમાં, એને જાણે આનંદ આવતો એવું લાગે.
એટલે એ ખાલી પત્ની નથી, પણ હર્ઝોગના આખા અસ્તિત્વ માટે એક પડકાર છે, પ્રતિસ્પર્ધી જેવી. અને પેલો એનો સાથી વેલેન્ટાઇન ગેર્સબેક.
વેલેન્ટાઇન ગેર્સબેક પણ એટલો જ જટિલ. હર્ઝોગનો ખાસ મિત્ર હતો પહેલા, અને હવે મેડેલિનનો પ્રેમી. એક પગે થોડો લંગડો છે, પણ કરિશ્મા જબરદસ્ત. પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, રેડિયો હોસ્ટ, અને પોતાને રિયાલિટી ઇન્સ્ટ્રક્ટર કહેવડાવે.
રિયાલિટી ઇન્સ્ટ્રક્ટર એટલે?
હા, જાણે લોકોને શીખવતો હોય કે દુનિયામાં કેવી રીતે જીવવું.
હર્ઝોગ શું વિચારે એના વિશે? નફરત તો કરતો જ હશે.
નફરત તો છે જ, દગો કર્યો છે એટલે. પણ ક્યાંક ઊંડે ઊંડે એ ગેર્સબેકની પેલી જીવવાની તાકાત, એની સામાજિક સફળતાથી કદાચ થોડો પ્રભાવિત પણ છે, થોડી ઈર્ષા પણ ખરી. ગેર્સબેક છીછરો છે, દેખાડો કરે છે, પણ એનામાં એક એનર્જી છે જે હર્ઝોગમાં નથી.
એટલે એ આજના જમાનાના દેખાડા અને સપાટી પરના સંબંધોનું પ્રતીક થયો.
બરાબર. અને કેવી રીતે મિત્રતા, વફાદારી જેવા મૂલ્યો તૂટી શકે, કેવી રીતે નિકટતાનો ઉપયોગ સ્વાર્થ માટે થાય, એ બધું એના પાત્ર દ્વારા આવે છે.
આ બધા અંધારામાં કોઈ અજવાળું ખરું, કોઈ એવું પાત્ર જે હર્ઝોગને થોડી રાહત આપે.
હા, એ છે રમોના ડોન્સેલ, હર્ઝોગની કરંટ ગર્લફ્રેન્ડ. રમોના ભણેલી છે, સમજદાર છે, અને જીવનને માણનારી સ્ત્રી છે. ફૂલોની દુકાન છે એની. એ મેડેલિનથી એકદમ અલગ.
કઈ રીતે અલગ?
એ સ્થિરતા આપે છે, શારીરિક અને ભાવનાત્મક ઉષ્મા આપે છે, એક પરિપક્વ સાથની શક્યતા દેખાડે છે.
તો શું હર્ઝોગ એને સ્વીકારી શકે છે, આ નવી શરૂઆત?
રમોના પ્રયત્ન તો બહુ કરે છે. એને હર્ઝોગને એના વિચારોના કોશલામાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયામાં લાવવો છે. એ એને શારીરિક આનંદ, ભાવનાત્મક સપોર્ટ બધું આપે છે. પણ હર્ઝોગ એના ભૂતકાળના ઘા એટલા ઊંડા છે, એના મનમાં એટલી ગળમથલ ચાલે છે, કે એ રમોનાને પૂરેપૂરી અપનાવવામાં, એક નવી શરૂઆત કરવામાં ખચકાય છે.
એ જેનો સંઘર્ષ છે, ભૂતકાળ છોડીને વર્તમાનમાં જીવી શકશે કે કેમ.
બરાબર.
બીજા પણ પાત્રો છે ને?
હા,
પેલી પહેલી પત્ની ડેઝી,
પુત્રી જૂન,
ભાઈઓ.
હા, ડેઝી એટલે જાણે ભૂતકાળની સ્થિરતા, પરંપરાગત જીવન જે હર્ઝોગે પાછળ છોડી દીધું. પુત્રી જૂન બહુ મહત્વની છે, એ નિર્દોષતા છે, ભવિષ્યની આશા છે, અને પિતા તરીકે હર્ઝોગની જવાબદારી, એની પ્રેમ કરવાની ક્ષમતા એ જૂન દ્વારા દેખાય છે. અને ભાઈઓ, ખાસ કરીને પેલો વિલ જે બિઝનેસમેન છે,
એ હર્ઝોગની આદર્શવાદી દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો તફાવત બતાવે છે.
હા, બરાબર.
ઓકે, તો આ પાત્રો અને એમની ગૂંચવણો સમજ્યા પછી વાર્તા આગળ કેવી રીતે વધે છે? આ બધી ઉથલપાથલ આકાર કેવી રીતે લે છે?
જો, મુખ્ય આધાર તો વર્તમાન જ છે. પેલું બર્કશાયર્સનું ઘર, હર્ઝોગ ત્યાં એના વિચારો અને પત્રો સાથે. પણ વાર્તા આમ સીધી નથી ચાલતી, એ સતત ભૂતકાળમાં જાય છે, ખાસ કરીને મેડેલિન સાથેના સંબંધોની યાદોમાં. આ ફ્લેશબેક્સ બહુ અગત્યના છે.
એમાં શું હોય છે એ યાદોમાં?
શરૂઆતનું આકર્ષણ, પેલું બૌદ્ધિક ખેંચાણ, પછી ધીમે ધીમે ઝઘડા, મેડેલિનનું નાટકીય વર્તન, પેલું ધર્મ પરિવર્તન, એના ક્રૂર મનોવૈજ્ઞાનિક હુમલા, અને છેલ્લે પેલી છેતરપિંડીની જાણ થવાની ક્ષણ, જે એક અનામી પત્રથી થાય છે, અને પછી
એની પોતાની દીકરીની એક વાત પરથી.
આ બધું એટલું વિગતવાર આવે છે કે
વર્તમાનમાં હર્ઝોગની પીડા અને મૂંઝવણ વધુ સમજાય.
બરાબર, એ વધુ ઘેરી બને છે.
અને વર્તમાનમાં એ શું કરે છે?
એ આ બધામાંથી બહાર નીકળવા, જાણે નોર્મલ થવા, ન્યૂયોર્ક જાય છે, ત્યાં વકીલોને મળે, સાયકિયાટ્રિસ્ટ પાસે જાય, જે બહુ કામ નથી આવતું, અને રમોના સાથે સમય વિતાવે. રમોના સાથેની પળો એને થોડી રાહત આપે છે, શારીરિક, ભાવનાત્મક, પણ મન તો હજી ભટકે જ છે ભૂતકાળમાં આપેલા વળગણોમાં.
પછી પેલો શીટાબુનો પ્રસંગ આવે છે, એ જાણે ક્લાઇમેક્સ જેવો છે, ખરું?
હા, ભાવનાત્મક અને કથાત્મક રીતે એ શિખર છે. હર્ઝોગ અચાનક શિકાગો પહોંચી જાય છે, એનું બાળપણનું શહેર, અને અત્યારે મેડેલિન, ગેર્સબેક અને જૂન ત્યાં જ રહે છે, અને
એની પાસે એના પિતાની જૂની પિસ્તોલ પણ છે, લાયસન્સ વગરની.
ઓહો,
એટલે એના મનમાં હિંસાના વિચાર છે?
ચોક્કસ છે. એ મેડેલિન અને ગેર્સબેક પર નજર રાખે છે, બદલો લેવાના વિચારો આવે છે.
પણ
શું એ કંઈ કરે છે?
ના, અહીંયા જ બેલોની કમાલ છે. એક સાંજે એ બારીમાંથી જુએ છે ગેર્સબેક એની દીકરી જૂનને બહુ જ પ્રેમથી, કાળજીથી નવડાવી રહ્યો છે બાથટબમાં. આ એકદમ સામાન્ય ઘરેલું દ્રશ્ય જોઈને હર્ઝોગની અંદર જે હિંસા હતી, બદલાની ભાવના હતી, એ બધું ઓગળી જાય છે. એ જે રાક્ષસ જેવું ચિત્ર બનાવી રહ્યો હતો એ તૂટી જાય છે. એના માટે આ બહુ મોટો આંતરિક આઘાત છે.
આના પછી શું થાય છે?
એ આ દ્રશ્યથી એટલો સ્તબ્ધ થઈ જાય છે કે થોડા સમય પછી જૂનને કારમાં લઈ જતો હોય છે ત્યારે એક નાનો અકસ્માત કરી બેસે છે. પોલીસ આવે, પેલી પિસ્તોલ મળે અને એની ધરપકડ થાય છે.
એના માટે આ બહુ અપમાનજનક છે. એની પોતાની હીરો કે પીડિત વાલી ઇમેજ ભાંગી જાય છે. પેલો એનો ભાઈ વિલ આવીને જામીન પર છોડાવે છે. આખી ઘટના એને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. એના બૌદ્ધિક વિચારો અને દુનિયાની કઠોરતા વચ્ચેનો ફરક સ્પષ્ટ થાય છે.
અને અંત, નવલકથા ક્યાં પૂરી થાય છે?
ફરી પાછા પેલા બર્કશાયર્સના ઘરે. પણ હવે હર્ઝોગ બદલાયેલો છે. પેલી અંદરની બેચેની, પેલા વિચારોનું તોફાન, પત્રો લખવાની પેલી જરૂરિયાત, એ બધું શાંત થઈ ગયું છે. એનામાં એક થાક છે, પણ સાથે એક નવી ઊંડી શાંતિ પણ છે.
શું કરે છે?
એ ઘર સાફ કરે છે, પોતાના માટે રસોઈ બનાવે છે, બગીચામાં થોડું કામ કરે છે. આજુબાજુની જે કુદરતી સુંદરતા છે, જે પહેલાં એ જોઈ જ નહોતો શકતો, એને હવે અનુભવે છે.
શું એને કોઈ પરમ સત્ય મળી ગયું? કોઈ ઉકેલ?
ના, એવું નથી. કોઈ ફાઇનલ આન્સર નથી મળ્યા. પણ પેલી પત્રો લખવાની જે કમ્પલ્સિવ જરૂરિયાત હતી, દુનિયાને સમજાવવાની જે બેચેની હતી, એ જતી રહી છે. મન જાણે સ્થિર થયું છે. એ સમજણ કરતા હોવાપણાની, બીઈંગની સ્થિતિમાં વધુ છે. અને એ કહે છે પણ ખરો કે અત્યારે મારી પાસે કોઈને કહેવા માટે કશું નથી, એક શબ્દ પણ નહીં.
આ શાંતિ કદાચ અધૂરી હશે, પણ વાસ્તવિક છે.
બરાબર.
આ આખી સફર અને પાત્રોના સંઘર્ષમાંથી કયા મુખ્ય વિષયો, કઈ થીમ્સ આપણને દેખાય છે? એક તો પેલી વાત, આધુનિક બૌદ્ધિકની ઓળખનું સંકટ.
બિલકુલ. હર્ઝોગ એવા માણસનું પ્રતીક છે જે જ્ઞાનથી ભરેલો છે, પણ એ જ જ્ઞાન એને ક્યારેક જીવન જીવવામાં મદદ કરવાને બદલે પેરેલાઇઝ કરી દે છે. એના સિદ્ધાંતો અને એનો અનુભવ, ખાસ કરીને પ્રેમ, દગો, એની વચ્ચે સતત ટક્કર ચાલે છે. બુદ્ધિ જાણે એને ભાવનાત્મક રીતે જીવવા નથી દેતી.
આ તો આજે પણ એટલું જ સાચું લાગે ને?
જ્યાં માહિતીનો ભંડાર છે પણ સમજણ કદાચ ઓછી છે.
બીજો મુદ્દો પેલો ઓથેન્ટિક સેલ્ફનો.
હા, એ પોતાની જાત પર અને સમાજે લાદેલી ભૂમિકાઓ, પ્રોફેસર, પતિ, પ્રેમી, પીડિત, એ બધામાંથી બહાર નીકળીને પોતાનું અસલી સ્વરૂપ શોધવા મથે છે. એ સમયના જે બૌદ્ધિક ફેશન હતા, જે નિરાશાવાદ હતો, પેલો સસ્તો ભાવુકતાવાદ જેને એ બટાટા પ્રેમ કહે છે, એ બધાનો વિરોધ કરે છે.
એટલે સાચું સ્વ એ કોઈ એક વસ્તુ નથી, પણ એક સતત ચાલતી પ્રોસેસ છે.
બરાબર, પોતાની જટિલતાઓને સ્વીકારીને જીવવાની વાત છે.
પ્રેમ, વિશ્વાસઘાત અને સ્મૃતિ આ પણ કેન્દ્રમાં જ છે. સંબંધો કેટલા ગૂંચવાળા ભર્યા હોય, પ્રેમ કેવી રીતે ક્રૂરતામાં પલટાઈ જાય અને ભૂતકાળની યાદો વર્ધમાનને કેવો કેદ કરી લે, આ બધું બહુ સરસ રીતે બતાવ્યું છે.
ચોક્કસ, અને સાથે સાથે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ. હર્ઝોગ આધુનિક જીવનના ઘોંઘાટ સામે લડે છે. પેલા બનાવટી બૌદ્ધિકો, મીડિયા, સંસ્થાઓ એ વ્યક્તિના આંતરિક જીવનની પવિત્રતા જાળવવા માંગે છે. પેલા રિયાલિટી ઇન્સ્ટ્રક્ટર્સના સહેલા જવાબોને નકારે છે.
અને પેલી મિત્રતાના ભ્રષ્ટાચારની વાત, ગેસબેકવાળી, એ ખાલી અંગત દગો નથી પણ જાણે મૂલ્યોના ધોવાણ તરફ ઇશારો છે.
હા, કેવી રીતે નિકટતાનો, વિશ્વાસનો દુરુપયોગ થઈ શકે, અને આ બધાની સાથે પેલો તર્ક અને ભાવના વચ્ચેનો સંઘર્ષ તો છે જ. હર્ઝોગ બુદ્ધિથી બધું ઉકેલવા જાય છે, પણ ભાવનાત્મક વાસ્તવિકતા જુદી જ નીકળે છે. અંતે કદાચ આ બંનેના સંતુલનમાં જ શાણ પણ છે.
આટલી બધી પીડા અને સંઘર્ષ પછી શું આ નવલકથા કોઈ આશા આપે છે? ઉદ્ધારની, નવી શરૂઆતની કોઈ શક્યતા દેખાય છે?
હા, અને એ જેની સુંદરતા છે, એ સાવ નિરાશામાં નથી પૂરી થતી. ધીમે ધીમે, ખાસ કરીને અંત બાજુ, સ્વીકૃતિ, પોતાની જાતને માફ કરવી, વર્તમાનમાં જીવવું, એના દ્વારા હીલિંગ અને નવીકરણની એક શક્યતા દેખાય છે. હર્ઝોગની અંતિમ શાંતિ ભલે પરફેક્ટ ન હોય, પણ એ આધુનિક નિરાશાવાદનો એક મક્કમ અસ્વીકાર તો છે જ.
અને એ શીખવે છે કે અનિશ્ચિતતા સાથે જીવવું એ પણ એક જાતનું જ્ઞાન છે.
બરાબર.
બેલો આટલી જટિલ વાત કહેવા માટે કઈ ખાસ ટેકનિક વાપરે છે? આપણે પેલા ચેતના પ્રવાહ અને પત્રોની વાત કરી.
હા, મુખ્યત્વે તો થર્ડ પર્સન નેરેટિવ છે, પણ એ હર્ઝોગના મનમાં જ રહે છે. આપણને એના વિચારો, એની લાગણીઓ સીધી જ અનુભવાય છે. પણ વચ્ચે વચ્ચે પેલા ફર્સ્ટ પર્સનમાં લખેલા પત્રોના ટુકડા આવી જાય. આ મિશ્રણ આપણને એના મનમાં ઊંડે સુધી લઈ જાય છે.
અને પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શૈલી,
એનો ઉપયોગ બહુ કુશળતાથી કર્યો છે. હર્ઝોગનું મન કેવું? વર્તમાનની કોઈ સંવેદના, ભૂતકાળની યાદ, કોઈ ફિલોસોફિકલ વિચાર, પત્રોનો કોઈ ટુકડો, ભવિષ્યની ચિંતા, આમ સતત કૂદગા માર્યા કરે છે. એનાથી એના મનની અંદરની ગતિશીલતા, પેલી અરાજકતા બહુ જીવંત લાગે છે.
પ્રતીકોનો પણ ઉપયોગ છે ને? પેલું ખંડેર જેવું ઘર અને પેલી પિતાની પિસ્તોલ.
ચોક્કસ, ઘર એ ખાલી જગ્યા નથી, એ હર્ઝોગની પોતાની તૂટેલી હાલતનું, એના એકાંતનું, સમાજથી એના અંતરનું પ્રતીક છે. અને પિસ્તોલ એ હિંસાની શક્યતા, ભૂતકાળનો ભાર, પુરુષત્વની ગૂંચ, એ બધું બતાવે છે.
અને રમૂજ? આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આટલા ગંભીર વિષયોની સાથે રમૂજ પણ છે.
હા, એ તો મેલોની ખાસિયત. હર્ઝોગના પહેલા ઊંચા ઊંચા ફિલોસોફિકલ વિચારો અને બીજી બાજુ એની રોજબરોજની નાની નાની નિષ્ફળતાઓ, એની અણઘડ પરિસ્થિતિઓ, એની વચ્ચેનો જે કોન્ટ્રાસ્ટ છે, એનાથી સતત રમૂજ પેદા થાય છે. વિચાર તો કરો, ભગવાનને પત્ર લખીને પત્નીની ફરિયાદ કરવી.
હા હા, એમાં કરુણતા અને રમૂજ બંને છે.
બરાબર, આ રમૂજ વાર્તાને ભારેખમ થતા બચાવે છે અને હર્ઝોગને વધુ માનવીય બનાવે છે, આપણા જેવો.
આ બધું વાંચ્યા સાંભળ્યા પછી વાચક પર કેવી અસર રહે? શું શીખવા મળે આમાંથી?
મને લાગે છે વાચક હર્ઝોગની આખી સફરને, એની મૂંઝવણ, ગુસ્સો, પીડા અને છેલ્લે પેલી શાંતિ, એ બધું બહુ અંગત રીતે અનુભવે છે. કારણ કે હર્ઝોગના સંઘર્ષોમાં ભલે મોટા પાયે હોય, આપણને ક્યાંક ને ક્યાંક આપણી પોતાની જાત દેખાય છે. આપણા જીવનમાં પણ તર્ક, લાગણી, આદર્શ, વાસ્તવિકતા વચ્ચે ટક્કર થાય જ છે.
હા, અને એ માનવ સ્વભાવની જટિલતા, બીજાને ખરેખર સમજવું કેટલું મુશ્કેલ છે, બૌદ્ધિક જ્ઞાનની પણ એક મર્યાદા છે, એના પર વિચારતા કરી મૂકે છે.
શું બુદ્ધિ હંમેશા શાણપણ લાવે? કદાચ નહીં.
અને પેલું મધ્યમ વયનું સંકટ, પ્રેમમાં નિષ્ફળતા, સાચા અર્થમાં જીવવાની મથામણ, આ બધા મુદ્દાઓ પર એક નવો પ્રકાશ પડે છે. ક્ષમાની વાત પણ છે, પોતાની જાતને અને બીજાને માફ કરવાની. એ કેટલું અઘરું છે.
અંતે એ આપણને આપણા આંતરિક જીવનને વધુ મહત્ત્વ આપવા, એની જટિલતાને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે. બહારની સફળતા નિષ્ફળતા કરતાં અંદરની શાંતિ કદાચ વધુ જરૂરી છે.
ખરેખર હરઝોગ વાંચવી એક પડકાર છે, પણ એટલો જ રિવોર્ડિંગ અનુભવ પણ છે. એ બતાવે છે કે જ્ઞાનની દુનિયા અને જીવવાની કળા, એ બે વચ્ચે પુલ બાંધવો કેટલો અઘરો છે, છતાં કેટલો જરૂરી છે.
હા, અથવા કદાચ એમ કહી શકાય કે હરઝોગની સફર એ યાદ અપાવે છે કે જીવનના તોફાનોમાં સંપૂર્ણ શાંતિ કે બધા જવાબો કદાચ ન મળે, પણ ક્ષણિક સ્થિરતા, સ્વીકૃતિ અને હોવાપણાનો આનંદ એ શોધવો શક્ય છે.
અહીં અટકતા પહેલા એક વિચાર આવે છે. શું હરઝોગે જે અંતિમ શાંતિ મેળવી એ ખરેખર કોઈ ઉકેલ છે, કે પછી એ થાકીને હારીને સ્વીકારી લીધેલી વાસ્તવિકતા છે? આ પ્રશ્ન સાથે આપણે સૌ વિચારતા રહી શકીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.